ભાઈ કાકા શું કરો છો કે? અરે ચુનીલાલ કા લોહી પી ગયા છે, આખી રાત ઊંઘવા નથી દેતા, તું અત્યારે વચ્ચે આવીશ નહીં કે? અરે પણ એને આવી રીતે ન મરાયા તમે? અરે લોહી પી જાય છે એ તો આજ લાગના છે, રૌદ્ર ધ્યાન એક સરખામ સેંકડો માકડો ને મારતા જાય મીણબત્તી થી, આજ લાગના છે લોહી પીએ છે મારું, આમ દાંત કચકચાવતા જાય, એવી તીવ્રતા ને કઠોરતા પૂર્વક એ માકડો ને આમ મારવા માંડ્યા. ત્યારે પેલા ઘણું સમજાવ્યું કે આ પાપ નહીં છોડ્યો તને, તું સમજ આટલી તીવ્રતાથી પાપ ન બંધાયા, મહેરબાની કરીને તું અત્યારે વચ્ચે ના આવીશ, મને મારું કામ કરવા, રાતે મારી શું હાલત થાય છે તને કઈ ખબર છે? અને ન માન્યા એ, આખા ઘરની અંદર જ્યાં જ્યાં માકડતા મીણબત્તીથી મારી નાખ્યા બધાને બાળી બાળીને. રૌદ્ર ધ્યાનમાં માણસ કેવા કેવા કામો કરી નાખતો હોય છે, એક પોતાના શરીરની થોડીક સુખશીલતાને માટે, માકડોએ જરાક ઊંઘ બગાડી એને માટે. આ ઊંઘ એ ઈષ્ટ હતી, એ ઈષ્ટનો વિયોગ થયો ઊંઘનો, અને માકડ કરડતા હતા એ અનિષ્ટ હતું, એ અનિષ્ટનો સંયોગ થયો. એમાંથી એના મનમાં એક વેદનાને વ્યથા જન્મી, આર્થ ધ્યાન આવ્યું, અને એ આર્થ ધ્યાનને જ્યારે કંટ્રોલ ન કરી શક્યા, એમાંથી મનને ન વાળી શક્યા, ત્યારે એમાંથી રૌદ્ર ધ્યાન પ્રગટી ગયું કે આ બધાને બાળી બાળીને ખતમ કરી નાખું. અને એ રૌદ્ર ધ્યાનની આ ભૂમિકામાં જેણે કર્મ બાંધ્યા, કેટલીક વખત અતિ તીવ્ર અધ્યવસાયથી ઉચ્ચ કક્ષાએ તીવ્ર ભાવોથી જે કંઈક આપણે કર્મ બાંધતા હોઈએ છીએ, શુભ કે અશુભ, કેટલીક વખત એવું બને છે કે તીવ્રતાથી બાંધેલા કર્મો આજ ભાવમાં ઉદયમાં આવતા હોય છે. અત્યુગ્ર પુણ્ય પાપાનામ યૈવ ફલમ આપ્યતે, અતિ ઉગ્ર પુણ્ય કે અતિ ઉગ્ર પાપ એ યૈવ ફલમ આપ્યતે, અહીં જ ફળ આપી દેતા હોય છે. કર્મ બાંધતા માણસ બાંધી નાખે છે, પણ એને ખબર નથી હોતી કે આ તીવ્રતાથી બાંધેલા કર્મોનો નતીજો શું આવશે. થોડા દિવસ ગયા નથી અને એક ઘટના બની ગઈ. એક દિવસ ઘરમાં કોઈ હતો નહીં, પત્ની વગેરે કંઈક બહાર ગયા હશે, બપોરનો સમય હશે, અને આ ભાઈલાલ ભાઈને ચા બનાવી હશે, ચા બનાવવા માટે બેઠા. કોઈ દિવસ જાજી પ્રેક્ટિસ નહીં, ઘરમાં બહિરાઓ જ કામ કરે, આજે જાતે ચા બનાવવા ગયા અને પ્રાઇમસ સરખો સળગતો નહોતો, સળગાવવા ગયા એમાં જબરજસ્ત જ્વાળા લાગી અને સીધો ભડકો થયો. ચા બનાવવા નજીક બેઠેલા એ ભડકો સીધો જ ભાઈલાલ કાકાના મોઢા ઉપર, અને એમાંથી કપડાં હતા રેશમી જબ્બો પહેરેલો, સીધો ચોંટી ગયો આખા શરીર ઉપર, રેશમનું કપડું ચોંટી જાય છે, નાયલોનનો જબ્બો અને મોઢું આખું બળી ગયું, ચીસા ચીસ પાડી તાબડતોબ લોકો ભેગા થયા, એમ્બ્યુલન્સમાં નાખીને હોસ્પિટલમાં, હરકિશન દાસ હોસ્પિટલમાં. જ્યારે ચુનીલાલને ખબર પડી ત્યારે ચુનીલાલભાઈ એની ખબર કાઢવા માટે ગયા, આખું શરીર બળી ગયું હતું અને ભયંકર બળતરાની વેદનામાં જેવો ચુનીલાલ આવ્યો અને તે વખતે ભાઈલાલ કાકા ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા છે. એને હવે એ યાદ આવે છે તે દિવસે ચુનીલાલે કીધું હતું કે ભાઈલાલ ભાઈ આ ન કરો, શું તમે કરો છો, મીણબત્તીથી માકડ મારો છો તમે, પાપ ક્યાંક તમને ભરખી જશે કીધું હતું, પણ તે વખતે ભાન નહોતું. અને આજે જ્યાં ચુનીલાલભાઈને જોયા અને ભાઈલાલ કાકાને એ ચુનીલાલભાઈના એ દિવસના શબ્દો યાદ આવે છે, ચુનીલાલભાઈ મરી ગયો, રડે છે, શાંતિ રાખો મેં ત્યારે તમને કીધું હતું. રૌદ્ર ધ્યાનમાં આવીને ક્યાંક કોઈક તીવ્રતાએ આપણે ન પહોંચી જોઈએ અને કોઈક એવા તીવ્ર પાપો ન બાંધી દઈએ, એ માટે વિનય વિજયજી મહારાજ આપણને પ્રેરણા કરે છે કે અશુભ ધ્યાનને ટાળવા માટે હંમેશા શુભ ધ્યાનનું આલંબન લેજો. જો શુભ ધ્યાનની અંદર તમે તમારા મનને રોકેલું નહીં રાખો તો અશુભ ધ્યાન જન્મ્યા વિના રહેશે નહીં, કારણ કે આપણા મનનો આ એક સ્વભાવ છે કે કંઈક ને કંઈક તો વિચારો કર્યા વિના રહી શકતું જ નથી. જો એને તમે શુભ આલંબન નહીં આપો તો એ અશુભમાં સરકી પડ્યા વિના રહેવાનું નથી. અત્યારે સાવ મનનો લય થઈ જાય, નિર્વિકલ્પ ભાવની ભૂમિકા આવી જાય, એ તો કોઈ આપણી સ્થિતિ નથી. અત્યારે યોગી પુરુષો કદાચ એ તબક્કે પણ ભલે પહોંચી શકતા હોય, પણ આજનું આપણું જે વાતાવરણ છે અને આજની આપણી ભૂમિકા છે એમાં આપણે નિર્વિચાર ભાવને પામી શકીએ, મન હોવા છતાં મનની કોઈ ક્રિયા ન હોય, વિચારની કોઈ ભૂમિકા ન હોય, એ તબક્કો શક્ય છે? સવાલ જ નથી. તો તે વખતે વિચારો, એ જ્યારે વિચારો કંઈક તીવ્રતાએ પહોંચશે, વિચારોની એક પરંપરા કોઈક એક ચોક્કસ બિંદુ ઉપર જઈને જ્યારે અટકી જશે અને એમાં જ્યારે તન્મયતા આવશે, ત્યારે વિચારોની અંદર આવતી તન્મયતા ધ્યાનનું રૂપ લઈ લેશે, પણ એ ધ્યાન કોઈક અશુભ ધ્યાન ન બની જાય, આર્થ ધ્યાન અને રૌદ્ર ધ્યાન ન બની જાય. એટલા માટે વિચારોના પ્રવાહની દિશા બદલી નાખો, અશુભ ધ્યાનથી મનને બચાવવા માટે શુભ ધ્યાનની ધારા શરૂ કરી દો. એ શુભ ધ્યાન કે જેને આપણે ત્યાં ધર્મ ધ્યાન કહેવામાં આવે છે, શુક્લ ધ્યાન તો કેવળ જ્ઞાન પ્રાપ્ત કરતી વખતની અવસ્થાની ભૂમિકાઓ છે, એ તો અનુભૂતિનો વિષય છે કે ખરેખર શુક્લ ધ્યાનમાં શું થતું હશે, પરંતુ ધર્મ ધ્યાન એ સાધક જીવન દરમિયાન કરવાની સાધના છે. ધર્મ ધ્યાનનું પરિણામ છે શુક્લ ધ્યાન. આજે આપણે જો કરવાનું હોય, પ્રયત્ન કરવાનો હોય તો ધર્મ ધ્યાન માટે કરવાનો છે. પ્રયત્નનું પરિણામ આવવાનું છે શુક્લ ધ્યાનની પ્રાપ્તિનું, પણ પ્રયત્ન તો ધર્મ ધ્યાનનો કરવાનો છે. અને એ આર્થ ધ્યાન અને રૌદ્ર ધ્યાનને ટાળવા માટે, મનને શુભ ભાવોમાં સ્થિર કરીને તન્મય બનાવવા માટે આ ધર્મ ધ્યાનની સાધના જરૂરી છે. અને એ ધર્મ ધ્યાન પણ ચાર પ્રકારનું બતાડવામાં આવ્યું છે. આર્ત ધ્યાનના ચાર પ્રકાર, રૌદ્ર ધ્યાનના ચાર પ્રકાર, એમ ધર્મ ધ્યાનના પણ ચાર પ્રકાર. કે આ ચાર વાતોને કેન્દ્રમાં રાખીને તમે તમારી વિચારધારાને આગળ ચલાવજો, અને એમાં કોઈક વિચારમાં ઊંડા ઉતરી જઈને એવા તન્મય બની જજો કે જેના કારણે મન કોઈ અશુભ ભાવોની અંદર ગતિ જ ન કરે, અશુભ ધ્યાનથી તમે સંપૂર્ણપણે બચી જાઓ. એવા ચાર પ્રકારના ધર્મ ધ્યાન છે. એમાં પહેલો પ્રકાર છે ધર્મ ધ્યાનનો, આજ્ઞા વિચય ધર્મ ધ્યાન એનું નામ છે. આજ્ઞા વિચય, વિચય એટલે વિચાર. આજ્ઞા તીર્થંકરોની આજ્ઞા, પરમાત્માની આજ્ઞા, જ્ઞાની પુરુષોની આજ્ઞા, એ આજ્ઞાના વિચારમાંથી પ્રાપ્ત થતું ધર્મ ધ્યાન. મારા પ્રભુએ મને શું શું આજ્ઞાઓ કીધેલી છે, પ્રભુનું તત્વજ્ઞાન શું છે એનો વિચાર કરીને, એ વિચાર એનું ચિંતન કરતા 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 ક્યારેક એ વિચારમાં, તત્વના ચિંતનમાં એવા આપણે ખોવાઈ જઈએ કે એના કોઈક એક પોઈન્ટ ઉપર વિચારમાં આપણે અટકી જઈએ, અને એ જે પળો છે એ આપણી ધર્મ ધ્યાનની પળો આવી જાય. ભગવાને ઉત્પત્તિ સ્થિતિ અને લયનું જે તત્વજ્ઞાન આપ્યું છે કે સમગ્ર વિશ્વની અંદર પ્રત્યેક પરિસ્થિતિઓ અને પ્રત્યેક પદાર્થો એ ઉત્પન્ન થાય છે, કેટલોક સમય સુધી ટકે છે અને છેલ્લે પાછા લય પામી જાય છે. ઉત્પત્તિ સ્થિતિ અને લયનું ભગવાનનું તત્વજ્ઞાન છે. સદ દ્રવ્યનું જે ભગવાનનું તત્વજ્ઞાન છે, છ પ્રકારના દ્રવ્યો જે બતાડવામાં આવ્યા છે, નવ તત્વનું જે ભગવાનનું તત્વજ્ઞાન છે, આમાંનું કોઈ પણ પ્રભુની જે આજ્ઞાઓ છે અને એ બધું કરીને ભગવાને આજ્ઞા કરી છે કે તું તારા વિભાવ સ્વરૂપમાંથી પાછો વળજે અને તારા સ્વ સ્વરૂપની અંદર ઠરવાનો પ્રયત્ન કરજે. મારા પ્રભુએ મારા માટે શું આજ્ઞા કરી છે, મારે વિભાવ દશામાંથી પાછા વળવાનું છે અને સ્વભાવ દશામાં ઠરવાનું છે. અને આ જે પ્રભુની આજ્ઞા છે એ જ કલ્યાણકારીણી છે. આહા, કેટલી સુંદર પ્રભુએ આજ્ઞા કરી છે. આ પ્રભુની આજ્ઞામાં જ મારા જીવનનું શ્રેય સમાયેલું છે. આજ્ઞાનો વિચાર કરવો, પ્રભુએ શું શું આજ્ઞાઓ કરી છે, એ આજ્ઞાઓ કેવી રીતે શ્રેયસ્કર છે, એમાં કેવું આપણા આત્માનું હિત સમાયેલું છે, એ જ સત્ય છે, પરમ સત્ય છે, એ વિશ્વાસપૂર્વક એ પ્રભુની આજ્ઞાનું ચિંતન કરતા કરતા એમાં આપણે ક્યાંક એ કોઈક તત્વ ચિંતનમાં, એ ભગવાનના તત્વજ્ઞાનની વાતોમાં, એમની આજ્ઞાના કોઈક પદાર્થમાં આપણે વિચારમાં એકદમ ઊંડા ઉતરી જઈએ અને એ વિચાર કરતા કરતા અટકી જઈએ, અને કેટલીક પળો એવી આવી જાય કે જે વખતે કદાચ મન એકદમ શાંત અને તન્મય થઈ ગયું હોય તો એ પળ આપણી ધર્મ ધ્યાનની પળ આવી જશે. જ્યારે આપણે વિચાર શરૂ કરીએ છીએ ત્યારે આપણો એ સ્વાધ્યાયનો તબક્કો હોય છે, અનુપ્રેક્ષા નામનો સ્વાધ્યાય છે, ચિંતન. અને એ ચિંતન કરતા કરતા એક મુદ્દા ઉપર, એક પોઈન્ટ ઉપર આપણે ક્યાંક એકદમ અટકી ગયા અને હવે વિચારોની ધારા પણ ત્યાં સ્થગિત થઈ ગઈ તો એ પળ જે છે એ ધર્મ ધ્યાનની પળ આવી જાય. સ્વાધ્યાયમાંથી ધ્યાન પ્રગટે છે. અનુપ્રેક્ષા નામનો જે સ્વાધ્યાય છે, ધર્મકથા નામનો સ્વાધ્યાય છે. દાખલા તરીકે અત્યારે હું બોલું છું ને તમે સાંભળો છો, આ મારો એક ધર્મકથા નામનો આપણો આ સ્વાધ્યાય ચાલી રહ્યો છે કે જે શાસ્ત્રની વાત છે, ધર્મની જે કથા છે એ આપણે કરી રહ્યા છીએ. પણ આ બોલતા બોલતા, આ વાતો સાંભળતા સાંભળતા તમને કોઈક તમારા જીવનની એવી કોઈક કાં તો પ્રસંગ યાદ આવી જાય, કાં તો કોઈક ભગવાનની એવી કોઈક આજ્ઞાનો વિચાર યાદ આવી જાય, અને હું અહીં બોલતો ને તમે એક જ વિચારમાં મૂંડા ઉતરી ગયા ને તમે ત્યાં ને ત્યાં ખોવાઈ ગયા તો એ પળ તમારી એ સ્વાધ્યાયમાંથી ધ્યાનમાં સરકી ગયાની પળ કહેવાશે. ચિંતન એ સ્વાધ્યાયનો પ્રકાર છે અને તન્મયતા એ ધ્યાનનો પ્રકાર છે. તત્વની વાતમાં આવતી તન્મયતા એ પ્રાપ્ત કરવાની છે અને એ માટેનો પહેલું માધ્યમ છે પ્રભુની આજ્ઞાનો વિચાર કરતા કરતા એ વિચારમાં જ, એમાં જ તન્મય થઈ જવું. તે ભગવાને કીધું છે કે સર્વત્ર જીવ દ્રવ્ય પથરાયેલું પડ્યું છે, જેવો તારો આત્મા છે એવો જ સૌનો આત્મા છે. આ ભગવાને એક તત્વજ્ઞાન આપ્યું છે અને આ પ્રભુના તત્વજ્ઞાનનો વિચાર, સૌમાં ચૈતન્યનું દર્શન કરવાનો વિચાર, અને દરેક ઠેકાણે અહીં પણ આત્મા, સર્વત્ર આત્મા, શુભ તત્વ, પરમાત્મા તત્વ એક વિલસી રહ્યું છે, આ ચૈતન્યનો વિચાર કે મારા પ્રભુએ કીધું છે કે જેવો તારો આત્મા છે એવો જ સૌનો આત્મા છે. અને પ્રભુની આજ્ઞા છે કે જેમ તને સુખ ગમે છે, દુઃખ નથી ગમતું, કોઈ પણ જીવને સુખ આપજે, દુઃખ કોઈને પણ નહીં પહોંચાડતો, આ મારા પ્રભુએ કેટલી મૂલ્યવાન આજ્ઞા મને કરી છે. સૌની અંદર જીવત્વનું દર્શન કરવાની પ્રભુએ મને આજ્ઞા કરી છે. આ આજ્ઞાનો વિચાર કરતા કરતા એમાં આપણે ખોવાઈ જઈએ અને દરેકમાં જીવ દેખાય, અને તે વખતે આપણે વિચાર કરીએ કે મારે કોઈ પણ જીવનું અહિત નથી કરવાનું, મારાથી શક્ય બને તો સૌના સુખમાં નિમિત્ત બનવું. અને એ વિચાર કરતા કરતા એમાં આપણે જ્યારે ખોવાઈ જઈએ, એમાં લીન બની જઈએ, કોઈક આત્મદ્રવ્યના ચિંતનમાં આપણે તન્મય બની જઈએ, તો એ આત્મદ્રવ્યનું ચિંતન એ આપણું ધર્મ ધ્યાન થઈ ગયું. અને એ ધર્મ ધ્યાન કર્મની નિર્જરા કરાવી નાખ્યા વિના રહે નહીં. અહીં મુત્તા મુનિને માત્ર એક ઇરિયાવી કરવાની કરતા 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 કેવળ જ્ઞાન થઈ ગયું હોય એનું જો કોઈ કારણ હોય તો તે આ ધર્મ ધ્યાનમાંથી પ્રત્યેનું શુક્લ ધ્યાન હતું. અયમુત્તા મુનિને કેવળ જ્ઞાન કેમ થયું? નાનકડા હતા, બાલમુનિ હતા, નાની ઉંમરમાં દીક્ષા લીધી. અને દીક્ષા લઈને એક વખત જંગલ જવા માટે બહાર ગયા છે. ગામડા ગામની અંદર વિહાર કરતા પહોંચ્યા હતા. બપોરનો સમય હતો. બીજા મુનિરાજની સાથે સ્થંડિલ જવાને માટે જંગલ ગયા છે બહાર. બીજા મુનિરાજને હજી આવવાની વાર છે અને પોતે આવી ગયા છે. મહારાજની રાહ જોતા ઊભા છે. જ્યાં આગળ એ ઊભા હતા ત્યાં આગળ ચોમાસુ બેસવાની તૈયારી છે. એક બે વરસાદ પડી ગયા છે. વરસાદમાં ઠેક ઠેકાણી ખાબોચિયાઓ ભરાયેલા છે. ગામના પાદરમાં છોકરાઓ રમતા હતા અને એ છોકરાઓએ કાગળની હોળકી બનાવી હતી અને એ ખાબોચિયામાં ભરાયેલા પાણીમાં હોળી તરાવી રહ્યા હતા. આ પણ બાલમુનિ હતા. બીજા બાળકોને રમતા જોયા એટલે એને પણ રમત કરવાનું મન થઈ ગયું. વય વયનું કામ કરે છે, ઉંમર ઉંમરના સંસ્કારો જગાડે જ ક્યારેક. આ બાલમુનિને પણ મન થઈ ગયું કે આ બધા નાવડી તરાવે છે તો હું પણ મારી નાવડી તરાવું. બધા હરીફાઈ કરીને બેઠા છે, કોની નાવ આગળ જાય છે. તો આ બાલમુનિના હાથમાં પાત્ર હતું, એવું લઈને ગયા હતા તરપણી અને એની ઉપર નાનકડી કાચલી હતી. કાગળ તો નહોતો કે એની નાવડી બનાવીને તરાવે, પણ બાળકોને જોઈને રેવાયું નહીં, રમવાનું મન થઈ ગયું અને પોતાની પાસે જે કાચલી હતી એ કાચલીને પાણીમાં તરતી મૂકી. અને એ રીતે આમ જોઈ જોઈને રાજી થઈ રહ્યા છે કે મારી કાચલી આગળ જાય છે. એટલામાં સાથેના મુનિરાજ આવ્યા અને એ મુનિરાજે જોયું કે આ બાલમુનિ પાત્રાથી કાચા પાણીની અંદર રમત કરી રહ્યા છે. એટલે તરત જ ત્યાં એ મુનિરાજે કીધું કે અરે બાલમુનિ, તમે આ શું કર્યું? આપણાથી આવી રમત કરાય? તમને ખબર છે આપણા ભગવાને કીધું છે કે કાચા પાણીમાં પણ જીવ છે અને આ તમે પાત્રો મૂક્યું એટલે પાણીના જીવને દુઃખ પહોંચે, એનામાં આપણી જેવો આત્મા છે, આવા આત્માને તમે દુઃખ પહોંચાડ્યું? બસ આટલું મુનિરાજે કીધું એટલે તરત જ બાલમુનિ સરળ હતા. પાત્રું પાછું કાચલી લઈ લીધી. રસ્તામાં ચાલ્યા જાય છે પણ એને વિચાર આવે છે કે અરે હું સાધુ થયો, મારે તો બધા જીવને સુખી કરવાના, કોઈને દુઃખ ન પહોંચાડાય, અને રમતની આ એક વૃત્તિમાં આવી જઈને મેં કાચા પાણીના જીવોની હિંસા કરી, મેં આ શું કર્યું? ભગવાને તો કીધું છે કે જેવો તારો જીવ છે એવો જ એનામાં પણ જીવ છે. આ આ ચિંતન ચાલ્યું, હજી ચિંતન છે. આ વિચાર કરે છે કે બધામાં જીવ છે અને એ ચિંતન કરતા 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 ઉપાશ્રય આવ્યા. ઉપાશ્રય આવ્યા પછી એક વિધિ હોય છે કે બહારથી આવે એટલે એની ઇરિયાવી કરવી જોઈએ. ઇરિયાવી એટલે બીજું કંઈ જ નથી, જે કંઈ પણ જીવોને દુઃખ પહોંચ્યું હોય, કિલામણા થઈ હોય, હિંસા થઈ હોય એનું પ્રાયશ્ચિત્ત કરવાનું સૂત્ર છે. અને આ ઇમુત્તા મુનિ નાનકડા એ 9 વર્ષના બાલમુનિ, એ બાલમુનિએ ઇરિયાવી શરૂ કરી અને એમાં જ્યાં આગળ આવવા માંડ્યું કે એગિંદિયા, બે ઇન્દિયા, તે ઇન્દિયા, ચૌરિંદિયા, પંચિંદિયા, એગિંદિયા એક એક સૂત્ર બોલે છે અને એના અર્થનું ચિંતન ચાલે છે. એમાં એકિંદિયા જ્યાં આવ્યું, એકિન્દ્રિય જીવની મેં કોઈ હત્યા કરી હોય, એમને મેં કંઈ દુઃખ પહોંચાડ્યું હોય, ત્યાં આગળ તરત જ એને એ પોતે કરેલી એકિન્દ્રિય જીવની હત્યા યાદ આવે છે અને એને એમ થાય છે કે ઓહો, પાણીમાં પણ મારી જેવો જીવ, આવી સુખ દુઃખની સંવેદનાઓથી યુક્ત એવો એ જીવ, અને એવો જીવ ભગવાને કીધું છે કે એવા જીવની રક્ષા કરજે, સૌમાં આત્મા છે. બસ એ વિચાર કરતા કરતા એગિંદિયા બોલતા બોલતા અટકી ગયા ત્યાં આગળ. ઇરિયાવી સૂત્ર અધૂરું રહી ગયું, એગિંદિયા જીવનું ચિંતન, અને એમાંથી એવી તન્મયતા આવી ગઈ અને તે વખતે પોતાનાથી થઈ ગયેલી ભૂલનો જે પશ્ચાતાપ જાગ્યો. ભગવાને આજ્ઞા કરી છે કે પાપ થયું હોય તો પાપનો પશ્ચાતાપ કરીને પ્રાયશ્ચિત્ત કરી લેવું જોઈએ. આજ્ઞા વિચય ધર્મ ધ્યાન ચાલે છે. જુઆ, ભગવાનની આજ્ઞાનો વિચાર કે આનામાં જીવ છે એ પણ ભગવાનની આજ્ઞા હતી. દોષ થઈ ગયો હોય તો એનો પશ્ચાતાપ કરવો જોઈએ એ પણ પ્રભુની આજ્ઞા છે. અને એ પ્રભુની આજ્ઞાનો વિચાર કરતા કરતા એમાં જ્યારે આમ તન્મય થઈ ગયા અને ઇતિહાસ એમ કે છે, શાસ્ત્રોને પાને નોંધાયેલી આ ઘટના એમ કે છે કે નાનકડા એ બાલમુનિએ કદાચ એ જ જન્મના નહીં, જન્મ જન્માંતરના કેટલા કર્મો હજી એના આત્માની અંદર સંચિત થયેલા પડ્યા હશે, પરંતુ આ ધર્મ ધ્યાનનો જે એને અગ્નિ પ્રગટાવ્યો, ભગવાનની આજ્ઞાનો વિચાર કરતા કરતા એમાં જે એનું મન અટકી ગયું અને એ અટકી જવાની સાથે આત્મદ્રવ્યનું ચિંતન કરતા પોતાના વિશુદ્ધ આત્મદ્રવ્યનું જે એને ખ્યાલ આવી ગયો, એ જે ભૂમિકા આવી ગઈ, ત્યાં આગળ હિર્યાવી હિર્યાવીની ઠેકાણે રહી અને અયમુત્યા મુનિને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ, ગાતી કર્મોનો ક્ષય થઈ ગયો. ધર્મ ધ્યાન એક આભ્યંતર તપ છે, શ્રેષ્ઠ, કે જે તમારા કર્મોની નિર્જરા ક્ષણ માત્રની અંદર કરવા માટે સમર્થ છે. વર્ષોની બીજી સાધનાઓ જે પરિણામ નહીં લાવી આપે એ કદાચ ધર્મ ધ્યાનની અંદર આવતી તન્મયતા એ તમારી કર્મોની નિર્જરા કરાવી આપશે. માટે એને શ્રેષ્ઠ સાધના કહેવામાં આવી છે. ક્યારેય પણ આપણે અનેક પ્રયત્નો અને પુરુષાર્થો કરનારા આનો કોઈ પુરુષાર્થ આપણે ક્યારે કરીએ છીએ ખરા? જીવનમાં કેટલી સાધનાઓ કરીએ છીએ, દાન ધર્મની, તપ ધર્મની, શીલ ધર્મની અને ભાવ ધર્મની, પણ આ ધ્યાન માટે, ધર્મ ધ્યાન માટે, આજ્ઞા વિચય ધર્મ ધ્યાન, પ્રભુની આજ્ઞાનો વિચાર કરવો. કોઈક સવારે વહેલા ઉઠી ગયા, માની લો કે કાલે વહેલા સુઈ ગયા હતા. ઘણી વાર એવું બને માણસ વહેલો સુઈ જાય તો ઊંઘ વહેલી ઉડી જાય. સવારે 4 વાગે ઊંઘ ઉડી ગઈ, ઉઠી ગયા તો પછી શું કરો? ઓ હજી 4 જ વાગ્યા છે, લાવ ગોદડો ઉડીને પાછો સુઈ જાઉં, હજી તો બહુ વાર છે. અરે સારું થયું ઊંઘ ઉડી ગઈ અને તારો થાક ઉતરી ગયો છે. જરૂર પૂરતો આરામ તને રોજ 8 કલાક ઊંઘવા જોઈએ છે. કાલે વહેલો જ સુઈ ગયો હતો અને વહેલો તો ઉઠી ગયો છે, બહુ સારું. હવે અત્યારે એવી શાંત પડો છે, કોઈ ઘોંઘાટ નથી, કોઈ ટ્રાફિક નથી, ઘરમાં કોઈ ખખડાટ નથી, કાંઈ નથી, એકલા છો. તે વખતે કોઈક પ્રભુની આજ્ઞાને યાદ કરી લો, કોઈક તત્વની વાતને યાદ કરી લો અને એની ઉપર ચિંતન કરો. તમે જો ખરેખર અખતરો કરી જોજો, વહેલી સવારે શાંત પળોની અંદર તત્વ ચિંતન કરવામાં જે તન્મયતા આવે છે, તે વખતે અંદરથી જે એક પ્રકાશ પ્રાપ્ત થાય છે, એ પ્રકાશ એવો કોઈક અદ્ભુત હોય છે અને એ તન્મયતા એવી કોઈક મજાની હોય છે કે તે વખતે અતિન્દ્રિય આનંદની અનુભૂતિ અંતરમાં થયા વિના રહેતી નથી. તમે એકલા છો, તમારી પાસે તમારી પત્ની નથી, તમારા દીકરા નથી, તમારા સ્નેહાર કોઈ સ્વજનો નથી, તમે એકલા બેઠા છો. તમારી પાસે પાંચેય ઇન્દ્રિયમાંથી કોઈ પણ ઇન્દ્રિયના વિષય સુખના સાધનો નથી. ત્યારે તમારી પાસે અત્તર નથી, ટીવી નથી, રેડિયો નથી, ઠોલ નથી, ખાવાનું નથી, કોમળ સ્પર્શ નથી, કંઈ જ નથી. પાંચેય ઇન્દ્રિયના વિષય સુખોથી તમે દૂર છો, સ્નેહાર સ્વજનોના સંબંધોથી અને એના બંધનોથી પણ તમે દૂર છો. બીજી કોઈ કથા કોઈ પ્રવૃત્તિ નથી અને તે વખતે તમે એકદમ ફ્રેશ છો, થાક ઉતરી ગયેલો છે. અને જો તત્વે ચિંતન કરો, તમે કરી જુઓ, કોઈ પણ ઇન્દ્રિયજન્ય વસ્તુઓનો સંયોગ કે વ્યક્તિઓનો સંબંધ ન હોવા છતાં પણ તે વખતે જે અંદરમાં લીનતા આવે છે, જે તત્વ રમણતા આવે છે અને જે એ વખતે આત્મ સ્વરૂપમાં સ્થિરતા આવી જાય છે, એનો આનંદ કોઈ અદ્વિતીય આનંદ હોય છે. એ તો ક્યારેક માણ્યો હોય તો ખબર પડે. ઘણી વખત વર્ષો સુધી શાસ્ત્રોના પાના ઉથલાવાથી જે ન મળે એ આજ્ઞા વિચય ધર્મ ધ્યાનની અંદર લીન થવાથી એવા રહસ્યો પ્રાપ્ત થઈ જાય. બધી વાતો શાસ્ત્રોના પાને નોંધાયેલી નથી હોતી. જ્ઞાન આત્મામાં પડેલું છે, એને અંદરમાંથી પ્રગટ કરવાનું છે અને એ પ્રગટ કરવા માટેનું ડ્રિલિંગ મશીન જો કોઈ હોય, તેલના ખજાના તો જમીનમાં પડેલા હોય, એને બહાર કાઢવા માટે શું કરવું પડે? ડ્રિલિંગ મશીન લાવે ને, અને ડ્રિલિંગ કરે તો અંદરથી ધોધ. એમ અનંત જ્ઞાનનો ખજાનો અંદરમાં પડેલો છે. આજ્ઞા વિચય ધર્મ ધ્યાનનું ડ્રિલિંગ મશીન લગાવી દો અને પછી જો અંદરથી કેવા ધોધ નીકળે છે, કેવા તત્વના કોઈ રહસ્યો પ્રાપ્ત થઈ જાય છે. બધી વાતો શાસ્ત્રમાં મળશે નહીં, એને ચિંતન દ્વારા અને ધર્મ ધ્યાન દ્વારા અંદરથી શોધવી પડશે, પ્રાપ્ત કરવી પડશે. અને એ જેને પ્રાપ્ત કરતા આવડી જાય છે એ ખાટી જાય છે. આપણે કોઈ દિવસ આ પ્રયત્ન જ નથી કર્યો, કારણ કે આપણને ઉપવાસ કરવામાં તપ કરીએ છીએ અને કંઈક આપણે ધર્મ કરીએ છીએ એમ લાગે, પણ સવારના 4 વાગે ઉઠીને તત્વ ચિંતન કરીએ તો આપણે કોઈક તપ કર્યો કે કર્મની નિર્જરા કરી એવું આપણને લાગ્યું છે કોઈ દિવસ? આપણે પ્રયત્ન જ નથી કરતા. સિદ્ધિ તો મળે ન મળે એ પછીની વાત છે, કે ભાઈ એ કરતા કરતા, તત્વ ચિંતન કરતા કરતા, એમાં કોઈ એક તત્વ ઉપર, કોઈ એક પોઈન્ટ ઉપર, કોઈ એક જ વાતમાં વિચાર કરતા કરતા આપણે અટકી જઈએ, આપણા વિચારો ત્યાં સ્થગિત થઈ જાય અને આપણે એમાં જ ખોઈ જઈએ, સમય ક્યાં પસાર થઈ ગયો એની ખબર ન પડે. આવું થાય છે, નથી થતું? અર્થ ધ્યાનમાં પણ આવું થતું હોય છે. તમે ઘરમાં બેઠા હો ને કોઈક વ્યક્તિની યાદ કરતા હો કે કોઈક ઘટના બનીઓનો વિચાર કરતા કરતા જોજો, ક્યારેક એવો તબક્કો આવશે કે આમ વિચારમાં ને બેઠા 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 વિચાર બંધ થઈ જાય છે અને તમે આમ જાણે શૂન્ય મનસ્ક થઈને બેઠા રહ્યા હોય, એવું નથી બનતું ઘણી વાર? પણ એ રીતનો આપણે પ્રયત્ન કરવો જોઈએ અને એ પ્રયત્ન આપણે કરી શકતા નથી, માટે આ બધી તકલીફો ઊભી થાય છે. ધર્મ ધ્યાનનો પહેલો પ્રકાર છે આજ્ઞા વિચય ધર્મ ધ્યાન. પ્રભુએ આપણા કલ્યાણ માટે જે આજ્ઞાઓ કરેલી છે, એમના દિવ્ય જ્ઞાનમાં જે એમણે આ વિશ્વનું દર્શન કરીને જે કંઈ તત્વના નિરૂપણ કર્યા છે, એ કોઈક વાતને કેન્દ્રમાં રાખીને આપણે એના ચિંતન દ્વારા ધીમે ધીમે તન્મયતાની ભૂમિકાને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરવો, એનું નામ છે આજ્ઞા વિચય ધર્મ ધ્યાન. અને એવા ધર્મ ધ્યાનથી અઢળક કર્મની નિર્જરાઓ થાય છે. આ કર્મની નિર્જરા, આ શુભ ધ્યાનને જો આપણે પ્રગટાવીએ, તમારું ચિત્ત જો પ્રભુની આજ્ઞાનો વિચાર કરવામાં રોકાયેલું હશે તો એ ચિત્તની અંદર અશુભ ધ્યાનને પ્રવેશ કરવાની કોઈ જગ્યા નહીં રહે. મનને રોકેલું રાખો શુભમાં તો અશુભમાંથી બચી શકશો. શુદ્ધ ભાવમાં જવાનું છે, પણ શુદ્ધ ભાવમાં જવા માટે પહેલા શુભના પગથિયા ઉપર આવવું પડશે. શુભમાં આવ્યા વિના શુદ્ધની પ્રાપ્તિ થતી નથી અને શુભમાં આવવા માટે અશુભથી મુક્ત થયા વિના ચાલે એમ નથી. અશુભને ટાળો, શુભને પ્રાપ્ત કરો, પછી શુદ્ધની સ્પર્શના થઈ જશે. અશુભ ધ્યાનથી મુક્ત બનવા માટે શુભ ધ્યાન જરૂરી છે અને એ શુભ ધ્યાનને પ્રાપ્ત કરવાના, પ્રગટ કરવાના, અનુભવવાના ચાર ઉપાયો છે. એમાંનો પહેલો ઉપાય છે આ આજ્ઞા વિચય ધર્મ ધ્યાન. ધર્મ ધ્યાનના બીજા હજી ત્રણ પ્રકારો કયા છે, એને કેવી રીતે આપણે વિચારી શકાય, એના દ્વારા કેવી રીતે આપણે આપણા મનને અશુભ ભાવોથી બચાવી શકાય અને એમ કરીને આપણે કર્મના બંધનોથી કઈ રીતે મુક્ત બની શકીએ, એ અંગેની બધી વિચારણા આપણે આવતીકાલે કરીશું. આજનું પ્રવચન અહીં આગળ પૂર્ણ થાય છે.
રેલગાડી નો છે જપ્પો, જિંદગી બસ જોઈ લો. પડે તો પાંગરે ના પાંગરે પ્રેમ નીએ ભીગ પડે તો પાંગરે ના પાંગરે ને અચાનક આ જુદા પડવાની પડખાવી કરે ને અચાનક આ જુદા પડવાની પડખાવી કરે ભક્તિઓ જીવ દુનિયાના બધા રસપાનનો ઉતાવળો જીવ દુનિયાના બધા રસપાનનો ઉતાવળો સમયને શક્તિ ખૂટે સંજોગના ભેસા કરો સમયને શક્તિ ખૂટે સંજોગના ભેસા કરો રે અધૂરી આશ થાય રે અધૂરી આશ થાય રવાનગી બસ જોઈ લો રેલગાડીનો છે ડબ્બો જિંદગી બસ જોઈ લો મોસમે આંબા પડે ને બાર મહિના બાવળો મોસમે આંબા પડે ને બાર મહિના બાવળો હાય બસ થોડો અહી આપડો મે આવડો હાય બસ થોડો અહી આપડો મે આવડો રાત નો આ પંખ મેળો થાય વૃક્ષો ને વિશે રાત નો આ પંખ મેળો થાય વૃક્ષો ને વિશે સૌ પ્રભાત જાય મુસાફરો જામરે મુસાફરો થોડી ઘડી બસ જોઈ લો રેલગાડી નો છે ડબ્બો જિંદગી બસ જોઈ લો રેલગાડી નો છે ડબ્બો જિંદગી બસ જોઈ લો જિંદગી બસ જોઈ લો જિંદગી બસ જોઈ લો જિંદગી બસ જોઈ લો જિંદગી બસ જોઈ લો